दस लक्षणी पर्व में आजे त्रीजो दिवस से माया कसाई थी रहित आर्जव धर्मनी आराधनानो अवसर छे। दर वर्षे आपणे वात लईए छीए, व्यवहार काळमां क्रम छे, स्वकाळरूप प्रणतिमां अक्रम छे। तिथिनी अपेक्षाए तो दररोज आपणे एक एक लईए छीए, पण प्रणमनमां केवी रीते होय छे, એક સાથે હોય છે એમાં ક્રમ નથી હોતો। આ તો એક સમજાવવા માટે અને એ પણ એક સાથે સમજવું, જે કોઈ આ બધા ધર્મના લક્ષણો છે। ધર્મ તો કયો છે? ચારિત્ર, ખલ્લુ ધમ્મો, આ બધા શું છે? એના લક્ષણ। અને લક્ષણ કેવા છે? અસ્થિરૂપ કે નાસ્તિરૂપ, ક્ષમા, માર્દવ, આર્જવ, હવે આવશે સત્ય, શૌચ, સંયમ, એ બધા કેવા છે? અસ્થિરૂપ છે કે નાસ્તિરૂપ છે? એ અસ્થિરૂપ છે સમજાવવામાં નાસ્તિથી લેવાય છે, કારણ કે આપણે ક્રોધ, માન, માયા, લોભ, અસત્ય, પ્રમાદ એના બધાથી પરિચિત છે, એટલા એને અભાવરૂપ। બાકી એમ ન સમજવું કે ધર્મ ને ધર્મના લક્ષણ માત્ર નાસ્તિરૂપ હોય છે, એવું ન સમજવું। પણ જે અસ્થિરૂપ છે એમાં એક જ ધારા હોય, એમાં વિવિધતા ન દેખાય છે। જેવી રીતે ઉત્તમ ક્ષમા એટલે શું? અસ્થિથી, નાસ્તિથી ક્રોધ નો અભાવ, અસ્થિથી શું છે? કે પોતાના નિઃશુદ્ધાત્મામાં એકાગ્રતા। માર્દવમાં શું લેશું? અસ્થિથી શું લેખું? પોતાના સ્વભાવમાં એક, એને એક જ ધારા, પોતાના ચારિત્ર સ્વરૂપ, વિતરાગ સ્વરૂપ, અકસાય સ્વરૂપ, આત્માની સ્થિરતા, એ બધાનું જ નામ શું છે? ઉત્તમ ક્ષમા છે, ઉત્તમ માર્દવ છે, ઉત્તમ। તો અસ્થિમાં તો એક જ પ્રકાર છે, નાસ્તિથી એનો વિસ્તાર કરી શકાય, સમજાવી શકાય, એટલા માટે નાસ્તિથી મુખ્યતા લેવામાં આવે છે। પણ ખાલી એમ ન સમજો આ માત્ર નાસ્તિરૂપ છે, અને જીવનમાં એ સમજવું। આરાધના કેવી હોય? અસ્થિરૂપથી હોય કે નાસ્તિરૂપ કેવી હોય? અસ્થિરૂપમાં નાસ્તિ થઈ જાય છે, પોતાના ક્ષમા સ્વભાવની, વિતરાગ સ્વભાવની જ્યાં અવલંબન આશ્રય આવે છે, તો સહેજે એમાં ક્રોધની, રાગની, વિભાવની કે સહેજે નાસ્તિ થયા વગર રહેતી, નાસ્તિનો વિકલ્પ નથી અને નાસ્તિ સહજપણે ત્યાં વગર રહેતી, તો એ ધારા અસ્થિરૂપ છે। અને આવા ધર્મના ધારક કોણ હોય છે? કોણ હોય છે? મુનિરાજના 28 મૂળ ગુણમાં ક્યાંય છે જ નહીં આના। કોના છે આ 10 લક્ષણ? કોનામાં આવે છે? આચાર્યમાં આવે છે, આચાર્યના જે 36 ગુણ છે એમાં આવે છે ને। તો એનો અર્થ શું થયો? આ કોને હોય? કોને હોય? માત્ર આચાર્યમાં જ છે? 10 ધર્મ છે, 12 પ્રકારના તપ છે, 6 આવશ્યક છે, 5 આચાર ને 3 ગુપ્તી, બરોબર છે? ઉપાધ્યાયમાં તો શું હોય? 11 અંગ અને 14 પૂર્વ, 25। અને મુનિરાજના 28 માં કોણ હોય છે? એમાં નથી। આવા બધા તર્ક નિર્થક ન કરવા, અરે એ બધા જ ને 5 આચાર હોય, 3 ગુપ્તી હોય, એ 12 પ્રકારના તપ હોય છે, 6 આ બધાને હોય છે। આ તો એક સહેજે એવા ક્રમ પાડીને એ કીધું છે, બાકી તો બધા અને 28 મૂળ ગુણ મુનિરાજના છે, બધાને હોય, બધાને 11 અંગ 14 પૂર્વનો જ દેવા છે, પણ આ બધા તો બધા, અને એટલા માટે એનું નામ શું આપ્યું છે? મૂળ ગુણ નામ આપ્યું છે। તો એ આપણે અહીંયા આરાધનાના આજે આરાધનાના કેટલા દિવસ છે? આજ કેટલામો દિવસ છે? ત્રીજો। કેટલા બાકી રહ્યા છે? કેટલા બાકી રહ્યા છે આરાધનાના કેટલા દિવસ થયા? ખરેખર તો દિવસમાં આરાધના જોઈ છે કે પ્રણતિમાં આરાધના જોઈ છે? બહિર્મુક્તામાં એ જ યાદ આવશે આપણને કે 3 દિવસ જ્ઞાન, 7 દિવસ બાકી છે. બહિર્મુક્તાએ આ જીવનું કેટલું નુકસાન થયું આપણી વૃત્તિ ઉપરથી ખબર પડે છે. ક્ષણે પડે આપણને બધું બહિર્મુક્તાથી જ જાણે થઈ જશે. બહિર્મુક્તાથી જ મને નુકસાન છે, બહિર્મુક્તાથી જ મને લાભ છે એવો અંદરમાં અભિપ્રાય એવો દ્રઢ થઈને બેઠો છે કે મારા દોષે મને બંધન છે. કૃપાળુ દેવનું થશે ને એમણે તે આપણને સંબોધે, તારા દોષે તને બંધન. આપણે એમાં શું વાંચ્યું? મારા દોષે મને બંધન છે એ સંતની પહેલી શિખામણ. અને દોષ પણ શું છે? પોતે પોતાને ભૂલી ગયો છે અને પરને પોતાનો માન્યો છે. બહુ સરળ શબ્દોમાં જેમ ગુરુદેવ શીખે, પરથી ખસ ને સોમાં વસ, એ ટૂંકું ને ટચ, એટલું તારે માટે થઈ જાય. આટલાથી કામ થઈ જશે? થઈ જશે? થઈ જશે નહીં, અનંતા જીવોને થઈ ગયું છે. આપણે વિસ્તારમાં અટક્યા છે અને મૂળ પ્રયોજનને ભૂલ્યા છે. ક્ષોભક્ષમ વધારવાની શું કહેશો? આગળ શું કહેશો? તૃષ્ણા છે. ક્ષોભક્ષમ વધારવાની તૃષ્ણામાં મૂળ પ્રયોજન ભૂલી ગયા છે. ખરેખર તો એટલું જ કહેવું છે, પરથી ખસ ને સોમા વસ. અરે એટલી ધારાએ જો કામ થતું હોય તો અધિક ક્ષોભક્ષમમાં અટકીશ નહીં. અધિક ક્ષોભક્ષમથી બસ થાઓ, બસ થા. એનું પ્રવચન સારમાં અમૃતચંદ્રાચાર્ય દેવ સરસ લખ્યું છે. કેવળી ભગવાન શું કરે છે? ત્રણકાળ ત્રલોકને જાણે તેવું છે, છતાં એનાથી શું? કેવળ જ્ઞાનથી ક્યાં લીન છે? ક્યાં લીન છે? પોતાના સ્વરૂપમાં, સ્વભાવમાં. અને તેથી કેવા છે? કેવળી છે. અમે અમારા સ્વજ્ઞાનથી ક્યાં લીન છીએ? અમારા સ્વભાવમાં. અમને અધિક ક્ષોભક્ષમની હવે જરૂર નથી. શું છે? બેનું કામ એક જ છે, સૌ વિષય એક જ છે. ફરક શું છે? એમને પૂર્ણ જ્ઞાનની પણતી, અમારે પણ વિષય તો અમે શું લીધો છે? અને એ સ્વભાવને લીધો છે તો અમારી પણતીમાં પૂર્ણતા થયા વગર રહેશે નહીં. અમને સ્થિરતાનો પુરુષાર્થ કરવો છે, ક્ષોભક્ષમનો નથી કરવો. જીવનમાં એ પ્રકારે વિચારીને તો આજે એક પ્રપંચનો અર્થ શું થાય? આમ તો આપણે કપટ ને દગો ને એવું બધું કરીએ છીએ, એક વિસ્તાર પણ શબ્દ છે. ક્યાંય પણ સ્વરૂપને માટે ન તો વિકલ્પના વિસ્તારની જરૂર અને ન તો જ્ઞાનના ક્ષોભક્ષમની જરૂર. સંઘની પચેન્દ્રીપણું એ એટલું ઘણું છે. એના માટે સેજે ક્ષોભક્ષમ ખુલ્લો હોય છે તો એ કોઈ નુકસાનકારક નથી, પણ એની અંદરમાં તૃષ્ણા જ એ મારે કરવો છે એવો આગ્રહ એ નુકસાનદાયક છે. તો કોઈ પણ મારે કપટ, દગો, પ્રપંચ સેના માટે કરવાનો હોય? સામાન્યપણે 12માં સેના માટે હોય? કોઈ જ પરિગ્રહની તૃષ્ણા, પૈસા આદિની લેવાની ને અસતનું પોષણ ને એના માટે. અરે ખરેખર તો કેટલો પરિગ્રહ જીવને જોયે, કેટલો પરિગ્રહ જોયે. અરે અપરિગ્રહ સ્વરૂપ હું છું. ગાથા હમણાં જ કઈ આવે છે નિજરાધિકારમાં, અપરિગ્રહી અનિચ્છક અપરિગ્રહી ની ન ઈચ્છે પુણ્ય ને તેથી ન પરિગ્રહી પુણ્યનો એ પુણ્યનો નાય. અનિચ્છક અપરિગ્રહી જ્ઞાની ન ઈચ્છે, એમાં 4 બોલકુલ આવે છે. આપણે 2 બોલ્યા હતા, 4 બોલ ક્યાં આવે છે? પુણ્ય, પાપ, અસંગ અને પાપ. કોઈ પણ ઈચ્છા પરિગ્રહની જ્ઞાનીને મુનિરાજને છે જ નહીં, કપટ કરવાનો પ્રશ્ન શું છે? વસ્તુ જેવું સ્વરૂપ છે તેવું પોતે અનુભવે છે અને જ્યારે કરુણા બુદ્ધિ હોય છે, વિકલ્પ હોય છે, તો ધર્મ લોભી જીવને એ કન્ડિશન વાપરી છે. કોણે વાપરી? ટોટલ મલજીએ. એ જ્યાં પંચ પરમેશ્વરનું સ્વરૂપ પહેલામાં આવેલું ત્યારે કોક સામે એવો જિજ્ઞાસુ જોવે અને કરુણા બુદ્ધિનો વિકલ્પ હોય તો એ વાણી જેવું સ્વરૂપ અનુભવમાં આવ્યું છે એવું પોતે જ કહેતા હોય, પોતાની અધિકતા દેખાડવા માટે નહીં. પૂજ્ય બેનસિંહની અત્યારની ચર્ચામાં તો એ જ વિષય આવ્યો. શું આવ્યો? એક પ્રશ્ન એમાં શું આવ્યો હતો? સેના ઉપરથી આ વાત આખી આવી? સેના કે અમે ખાલી આચાર્ય દેવોના ને એના પુસ્તક વાંચીએ, જ્ઞાનીના ન વાંચીએ તો શું વાંધો આવે? એમ એના ઉપરથી જવાબ હતો. એનો જવાબ શું હતો? પહેલું તો એક પોતાની અત્યારના આપણી મતિની શું છે, અલ્પતા છે કે શું છે? વિપરીતતા છે. અલ્પતા તો છે જ, અલ્પતા સાથે શું છે? વિપરીતતા છે. અરે આચાર્યોની વાણીના ખુલાસા કરનાર કોણ હોય છે? જો એકાંતે એવું લઈએ તો જે સ્કૂલમાં આપણે શું કહેવાય ને, ટેક્સ્ટબુક કહેવાય ને, પાઠ્ય પુસ્તક ગુજરાતીમાં કે ટેક્સ્ટબુક, આપણે તો ઘરે વાંચી શકત કે નતા વાંચી શકત? તો સ્કૂલમાં શું કામ જઈએ છીએ? અરે શબ્દથી ભાવ સુધી પહોંચાતું હોત તો બધા પહોંચી ગયા હોત. 11 અંગનો પાઠી પહોંચી ગયો હોત, પણ શબ્દની પાછળ રહેલી ભાવની ઊંડપ સુધી પહોંચનાર એક અનુભવી પુરુષ હશે. એ જ્ઞાની આચાર્ય દેવોએ કહેલી વાણીના યથાર્થ મર્મ સુધી પહોંચાડે છે. આપણે શબ્દ જ્ઞાનથી, ભાષા જ્ઞાનથી શબ્દો વાંચી લેશું, પણ જ્યાં સુધી અનુભવી પુરુષ સુધી એ વાણીના ભાવો ખ્યાલ નહીં આવે તો શબ્દ મ્લેચ્છ થઈને રહેશું. શબ્દ મ્લેચ્છ એટલે ખબર નહીં હોય, શબ્દો રટી લે, યાદ કરી લે, પણ એના ભાવ સુધી પહોંચે. કોઈના માટે ટીકાની એક વાત નથી, પણ એક વિચારવા જેવું છે. એક ત્યાગીને સમયસારની અમૃતચંદ્રાચાર્ય દેવની આત્મખ્યાતિ ટીકા મોઢે હતી, હકીકત હતી ગુરુદેવના જમાના, અને છતાં અભિપ્રાય શું હતો? કર્મથી વિકાર થાય. ઓવો લાગે આપણને એક ગુરુગમ વગર ફરીથી એ નાની મોટી આપણને તો કોઈને મળે નહીં હોય. સંસ્કૃતની તો જાતે ગુજરાતીમાં નથી મળી. એ સંસ્કૃતમાં અમૃતચંદ્રાચાર્ય દેવની આખી સમયસારની ટીકા મળે હતી, અને છતાં અભિપ્રાય શું રહી ગયો? જીવનમાં એક નાની અનુભવી પુરુષ મળે કેવા સદભાગ્ય હોય એ આપણને કલ્પનામાં નથી. એમાં પણ અકાળ કેવો છે, ક્ષેત્ર કેવો છે, કેવો છે? પંચમારો હુંડાઓ સપીણી તો બધું કહેશે, એક શું કહેવાય? સતનો જ્યાં દુષ્કાળ છે. શેનો દુષ્કાળ છે? ખ્યાલ તો આવતો હશે ને, કદાચ તો જોયો ન હોય. સતનો જ્યાં દુષ્કાળ છે, સતની વાત કહેનારા પણ જ્યાં ઓછા થઈ ગયા. અનુભવનારાને એની વાત તો છે જ નહીં. પરસ્પર સાધર્મીમાં પણ તત્વની ચર્ચા કરનારા ઓછા છે એવા આ તીર્થંકરોના વિરહ, તીર્થંકરોના વાણીને ખોલનારા ગંધર્વોના વિરહ, તીર્થંકરોની વાણીને શાસ્ત્ર રૂપે રચનારા પ્રત્યક્ષ આચાર્ય મુનિવરોના વિરહ, અને એવા આ જ્યાં સતની દુર્લભતા, બહુ સિમ્પલ વિચારું, દુષ્કાળ. એક સૌથી પહેલું ગુરુદેવસિંહના વખતમાં ત્યારે 56 દુષ્કાળ કહેવાતો, કદાચ ખ્યાલ સાંભળતો હશે. એ 1956, આ 2072 ચાલે છે, એટલે એટલા સમજી લેવા, 116 વર્ષ પહેલાના દુષ્કાળ. એવા દુષ્કાળ એવા પડતા, એનાથી 12 વર્ષના દુષ્કાળ પડતા, કેવો કાળે ત્યારે કોઈ આવીને કે મોતીના દાણા જેટલા મને અનાજના દાણા આપો તો પણ ન મળે, એવું અહીંયા જ્યાં સતના દુષ્કાળ હતા એમાં શું કરી નાખ્યું ગુરુદેવસિંહના પ્રતાપે? શું થયું? ક્યાં શબ્દ લેશું? સતની રેલમ છેલ કરી નાખી. ઘરે ઘરે જેને આત્માર્થનું કામ કરવું છે એના માટે એ રહસ્ય ખુલ્લા કર્યા. કેટલો વખત સમયસારના પ્રવચનો 19 વાર કોઈ દી વિચાર આવે છે, 19 વાર સુધી એક એક શબ્દ ગુજરાતીમાં જેને કહીએ પીખી પીખીને માથે તેલ કેવી રીતે નાખવામાં આવે, પેંથીએ પેંથીએ ગુરદેશે કેવી રીતે કર્યું છે, એક એક વાળે વાળે પેંથી તો એટલે આખું ઝુંખું હોય. અરે એવું, અને એ જેમ પૂજ્ય બેનસીએ ફરમાયું કે જેમ કુંદા કુંદા આચાર્યદેવ કહેતા હોય છે જીનવર એમ કહે છે, જીનવર ભણતી એમ. પોતે તો કેવા છે, સત્ય મહાવ્રતના ધારક છે, એમણે કહેલું એટલે શું થઈ ગયું, મીન મેક નહીં, એમાં એક કાનો માત્ર પણ બદલે નહીં, અને છતાં પોતે કોની સાક્ષી પૂરે છે કે જીનવર આમ કહેતા હતા. અરે જીન માર્ગ છે, હંમેશા પોતાના ઉપકારીને માથે રાખે છે, પોતાની કદાચ ક્ષોભસમની અધિકતા હોય તો એને આગળ કરીશ નહીં, પોતાથી માર્ગમાં જે આગળ વધેલા અનુભવી હોય એને ઉર્ધ્વ રાખીને સાધનામાં રહેશું, ક્યાંય ભટકી નહીં જઈએ. નહી તો પોતાની સ્વચ્છતાએ ચાલ્યા તો ક્યાંક ને ક્યાંક ભટકા વગર રહેશો. એ જ ગુરદેશી કુંદકુંદ આચાર દેવા આમ કહે છે, સિમંદર ભગવાન આમ કહેતા હતા, પોતાના અનુભવની વાત 100% નહીં 1000% સત્ય હોવા છતાં પોતાના ઉપકારીને ક્યારે ભૂલવા તો નહીં, ગૌણ પણ કરવાની. તે પૂજ્ય બેનસી આખી વાત આપણા માટે કે આચાર્યદેવના શાસ્ત્રો તો છે જ, એ તો પહેલા પણ હતા, પણ એના મર્મ કોણે ખોલ્યા, તો એ વર્તમાન ઉપકારી જ્ઞાની હોય એને ક્યારે એ રીતે ગૌણ કરવા નહીં. જીનવાણીનો અભ્યાસ સાથે એમના ભાવો એ જ્ઞાનીએ કેમ ખોલ્યા છે એનો પણ અભ્યાસ સાથે હોવો જોઈએ. આપણે થોડુંક વાત લઈએ, બે નામ તો બધા કદાચ સાંભળા જશે, વજ્રબાહુ અને સુકૌશલ મુનિરાજ, બેના નામ તો સાહેબ વાર્તા ખબર હશે થોડી, બેનો કઈક રિલેશન છે ખરું કઈ. પેલું તો આપણે વજ્રબાહુની નાની એક સ્ટોરી લાઈક લાસ્ટ ટાઈમ તો લીધી હતી, વજ્રબાહુ હતા એમને લગ્ન થયા, પછી એમને તેડવા માટે આવે ને તો એ સાળો એનો આવે છે, એને ના તો રોકાય છે, આમ અંદરમાં ભાવ કઈક બીજો હતો ખાલી એ કરતા હતા, પછી કે ના ચાલો હું સાથે આવું એમ કરી, જે વાત તો ખબર છે. હવે એ જાય છે, રસ્તામાં શું થાય છે, કોને જોવે છે, મુનિરાજ. પેલા તો એવું હતું ને બધા રથમાં ને એમાં બેસીને વન જંગલમાંથી જાય, એકી ટસે મુનિરાજને કોણ જોવે છે, વજ્રબાહુ જોવે છે. એમના શાળાના નામ ઉદય હતું, તો એને મસ્કરી કરવાનું મન થયું કે તમને જો આટલું બધું જોવે છે આલો મુનિરાજને તો દીક્ષા લઈ લો ને, શું છે મસ્કરી કરવા માટે વાત કરે. તો એ શું કરે છે વજ્રભાવ, રથને ઉભા કે હું આ ઉતરો, ઓલાને તો શું થયું કે હાજી મસ્કરી કરે છે એમ, કે આ કઈ આટલું બધું આ રાગમાં તણાયેલા છે એ આ શું કરી શકવાના. તો વળી એને સામેથી કીધું જો તમે લો તો હું પણ લઈશ. જીવનમાં આપણે કલ્પના નથી, એક ધારાનો પલટો પુરુષાર્થી થયો એને કોઈ હવે રોકી શકે એમ, પોતે ઉતરીને એ ત્યાં જાય છે અને બધું મુનિરાજ પાસે પોતે દીક્ષા. પોતે તો ઉદય શંકર હું તો ખાલી મસ્કરી કરતો મજાક કરતો તો કઈક સાચું ન, અરે તે તો મારી આંખને શું કરી ઉઘાડી નાખી, તારી મસ્કરી પણ મારે તો હિતમાં નિમિત્ત થઈ છે. તો એ પછી તો બધું સવળું પડે, પોતે તો લે છે, એમના શાળા લે છે, એમની જે પત્ની છે એને બધા જ લે છે, એ પોતે હતા, અહીંયા દીક્ષા લે છે અને એ વાત એમના નગરમાં, આ તો જંગલની વાત છે, એ ખબર પડી તો એમના દાદા અને એના પિતા, એનું દાદાનું નામ હતું વિજય રાજા અને પિતાનું નામ હતું સુરેન્દ્ર મન્યુ, એને પણ આ વજ્રબાહુની દીક્ષાના સમાચાર મળ્યા અને એમણે દીક્ષા લઈ લીધી. અરે આ દશામાં આવે છે એ જો લઈ લે છે દીક્ષા, તો અમારી તકલી ઉંમર થઈ અને અમે હજી એ વિષય કસાઈને કેમ ન છોડી શકે એમ દીક્ષા લે તો. અને રાજપાટ તો કોને પેલા તેવું હોય ને, ઉત્તરાધિન રાજપાટ આપે તો વજ્રબાહુનો એક ભાઈ હોય છે પુરંદર, એને એ રાજ આપે છે અને આ રીતે દીક્ષા લે. અને એમનો પુરંદર જે ભાઈ છે હતો એમના દીકરાનું નામ કીર્તિધર હતું, એને પણ રાજપાટ આપીને પછી પુરંદર જે એમનો વજ્રબાહુનો એ દીક્ષા લે. આ વિચારવા જેવું કેવો એક કાળ છે. અહીંયા તો શું છે, એક પછી એક શું સોંપે, હું દુકાન ચલાવું છું તો હવે તું પણ એમાં, અને પાછો છોડે તો નહીં, હું દરજ પાછો આવીશ ને ધ્યાન તો હું. મમતાનું મરણ છે આપણને, સમયે સમયે મમતાથી એ ભયંકર ભાવ મરણ થઈ રહ્યું છે અને આપણે ક્યારેય મમતાને ઓળખતા નથી. જેને જે વિષયમાં, આ તો એક દ્રષ્ટાંત છે, બાકી તો ખરેખર બધા વિષયોમાં એવું જ એકત્વ ને મમત્વ પડે છે. તો એ વજ્રબાહુના જે ભાઈ પુરંદરભાઈ એમને તો એમના દીકરાને કીર્તિધરને એ આપ્યું, અને એમને એમના જે કીર્તિધર એટલે કે વજ્રબાહુના ભત્રીજા એને પોતાને પછી એટલો વૈરાગ આવે છે કે એ દીક્ષા લેવા તૈયાર થાય છે. તો એના મંત્રીઓને એ બધા કહે છે કે આપણી તો પરંપરા છે, તમારા આપણા રાજકુંવર જે નેક્સ્ટ જન્મે એને તમે આપો પછી તમારે જાજો. જો એ કેવી ભાવના છે તો કે હું નિશ્ચિત કરું છું કે મારે ત્યાં એ યુવરાજ જન્મ લેશે તો 15 દિવસ પછી એને રાજતિલક કરીને હું નીકળી જઈશ. એમ નથી કે મોટો થશે યુવાન થશે ને પછી, અરે એક ભાવનાની દ્રઢતા કેવી હોય છે. તો એ પોતે કીર્તિધર એનો પુત્ર જન્મે છે તો 15 દિવસનો હજી થાય છે એને કરીને એ નીકળી જાય. અને એ કીર્તિધરના જે પુત્ર એનું નામ જ સુખોસન મુનિરાજ થાય છે. આખી પરંપરા વિચારી ક્યાંથી આવી, દાદા વિજય હતા, પિતા સુરેન્દ્ર, પછી વજ્રબાહુ, એનો જ ભાઈ પુરંદર, એનો જ પુત્ર કીર્તિધર, અને એના પુત્ર જ કોણ છે, સુખોસન મુનિ. હવે જો કીર્તિધરે એ દીક્ષા લીધી અને પછી સુકૌશલ મોટા થયા ત્યારે કોઈ એને જ્યોતિષ કેવું કહે છે કે આ પણ એના પિતાને જો જોશે તો એ પોતે દીક્ષા. વિચાર કરો, એની માતા એટલે કે કીર્તિધરના પત્ની અને આના માતા એ શું કરે છે, જે પોતાના પતિ મુનિદશા લીધી છે એને ઘરમાં એટલે મહેલ રાજની અંદર આવવાની મનાઈ કરે છે. સૈનિકોને કહે છે કે આ કોઈ આવા ન જોઈએ, જો આ દેખાશે તો એ સુકૌશલ મારો એકને એક દીકરો, પતિ તો ગયા પછી શું જશે. અરે ગયા છે, ક્યાં ગયા છે, સાધનાના માર્ગે ગયા છે, વિરાજનાને નહીં. જીવનમાં એ જ તો નક્કી છે, બે રીતે તો નીકળવું જ પડશે ઘરમાંથી. કઈ બે રીતે, એક સાધના કરવી છે તો સ્વયં નીકળશું, અને જો સાધના ન કરી તો બીજા તો કાઢવાના છે, એમાં કોઈ ચિંતા ન કરવી. તો જીવનમાં એવી કેમ ન કરીએ કે બીજા રોતા કાઢીએ, એની કરતા આપણે સાધનાથી કેમ ન નીકળી જઈએ. અરે એ તો કેટલી બધી કલ્પનાઓ હોય છે બધી, નહીં બધા પેલી કેવી હોય છે, ખોટી માન્યતા છે, ઠાઠે નીકળ્યા તો પાછું એને ક્યાંય ઘરના બાર સાથને અડવાનું ન હોય, ન થાય પાછો ક્યાંક આવશે. આટલી તો બધી કલ્પનાઓ બધી અજ્ઞાનપણાની. તો એ પોતે સુકૌશલ એ પોતે એ હજી તો એ પોતે બાળક હતા ત્યાંના પિતા કીર્તિધરે દીક્ષા લઈ લીધી અને એની રાણીને અતિ પુત્રના પ્રેમે, આજે રાગ જીવનું કેટલું નુકસાન કરે કે આવા નિર્ગંથ મુનિરાજ જે પોતાના પતિ હોય છે એને પણ આવવાની, એમાં એક સહેજ એવો યોગ બને છે, પોતાને જોવે છે અને એને પછી એની ધાવ માતા વાત કરે છે કે આ તો તમારા જ પિતા છે, નાવું ત્યાં તે દોડીને ત્યાં એ જાય છે અને પોતે ત્યાં એ સુકૌશલ મુનિરાજ પોતે યુવરાજમાંથી પોતે દીક્ષા એ લે છે. એની માતા શું થાય છે, અત્યંત એને પોતાને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનને કારણે ક્યાં જાય છે, એ જંગલની અંદર વાઘણ થાય છે અને આ જ્યાં પિતા પુત્ર એ પોતે જંગલમાં હોય છે એમાં આને જોવે છે. જો ખરેખર તો એક ભૂલ થઈ છે પણ બીજી ભૂલ એને જોઈને દ્વેષ ભય આવે છે અને એને એ ખાય છે. એ બધી વાત આ તો કેવી જીવનમાં આ ધારા હોવી જોઈએ કે આખું કુટુંબ એક પછી એક શું છે સાધનાના માર્ગે એ આગળ જતા હોય છે. તો એ પ્રકારે એ છે. હવે આપણે ગુરુદેવસિંહના વચનામૃત ઉપર થોડુંક આગળ વધશું. પુરાણના પણ પ્રસંગો હોય છે એ આપણને એમાંથી એક કંઈક પ્રેરણા આપતું હોય છે કે એ કેવી ધારા અંદરની હોય છે એ પ્રમાણે ચોથા નંબરના બોલ ઉપર આપણે આવીએ છીએ. આપણ ત્યાં સ્વાધ્યાય મંદિરમાં લખેલું છે દર્શન શુદ્ધિથી જ આત્મસિદ્ધિ. એ રીતે જોઈએ તો ગુરુદેવસાના એ આખા સ્વાધ્યાય મંદિરમાં લખેલામાં ચાર બોલ આમ ટ્રેડમાર્ક જેવા હોય ને, ટ્રેડમાર્ક જેના લોગો જે ટ્રેડમાર્ક જેવા ક્યાં ચાર બોલ છે ત્યાં સ્વાધ્યાય મંદિરમાં? એક પૂર્ણતાને લક્ષે સર્વાતે જ વાસ્તવિક સર્વ. અને એ વાક્ય તો ગુરુદેવસિંહ ક્યારે કહેલું? ક્યારે કહેલું? ગુરુદેવસિંહે પરિવર્તન પહેલાનું છેલ્લું ચોમાસું રાજકોટમાં કરેલું અને ત્યારે પરિવર્તન હજી નહોતું કર્યું અને છતાં પણ જાહેર પ્રવચનમાં સમય સારની 1-99 ગાથા ઉપર પ્રવચન આપ્યું. પરિવર્તન 91 કર્યું, એ પહેલાનું છેલ્લું ચોમાસું રાજકોટમાં અને ત્યારે 1-99 ગાથા સમય સારની, એમાં આ એક સૂત્ર આપેલું. જો એ સામે જ છે, છઠ્ઠા નંબરનો બોલ છે એમાં જો હોય તો છઠ્ઠા નંબરનો. પૂર્ણતાને લક્ષે સર્વા તેજ વાસ્તવિક છે શબ્દ છઠ્ઠો બોલ છે. અહીંયા પૂર્ણતા એટલે શું? પૂર્ણતા બે રીતે લઈ શકાય છે પણ ગુરુદેવસિંહે જે કહ્યું છે તેના લક્ષે લીધું છે. પૂર્ણતા એટલે મોક્ષ. એનો અર્થ શું લેવો છે કે ક્યાંય વચ્ચે અટકતો નહીં, વચ્ચે સાધનાની પર્યાયો આવશે, સમ્યક દર્શન થશે, કદાચ ન પણ આવે કે આવે, પાંચમે ગુણસ્થાને અણવ્રત એ કોઈ જરૂરી બધાને આવે એવું નથી, મુનિ દશા આવે પણ ક્યાંય વચ્ચે અટકતો નહીં. એક શું લક્ષમાં લેજે, મારે ક્યાં સુધી પહોંચવું છે? મારે પૂર્ણતા સુધી પહોંચવું છે એવી શરૂઆત કરશે એ જ વાસ્તવિક એક શરૂઆત છે. પછી બીજું કયું છે? દ્રવ્ય દ્રષ્ટિ તેજ સમ્યક દ્રષ્ટિ. જો શબ્દ કોના ઉપર લીધો છે? દ્રષ્ટિ ઉપર. જ્ઞાન અનેકનું અને આશ્રય એકનો, દ્રષ્ટિ એકનું. દ્રવ્ય દ્રષ્ટિ તેજ સમ્યક દ્રષ્ટિ, પોતાના ત્રિકાળી એકરૂપ અખંડ અભેદ આત્મ તત્વ ઉપરની દ્રષ્ટિ. દ્રષ્ટિનો સ્વભાવ શું હોય છે? નિત્ય અને પૂર્ણને ગ્રહણ કરે એ દ્રષ્ટિનો વિષય છે. પૂર્ણ કહેતા એક જ આવશે, એમાં અભેદ જ આવશે, અખંડ જ આવશે. દ્રષ્ટિનો પોતાનો શું છે સ્વરૂપ સ્વભાવ શું છે? ચાહે સો એ સમ્યક હો, ચાહે સો મિથ્યાત એ હશે, તો એનો વિષય તો પૂર્ણ હશે ભલે ત્યારે અનિત્ય બધા આવી જશે. જેમ આપણને એકત્વ બુદ્ધિ કેટલા પદાર્થની અંદર છે? કેટલા પદાર્થ નિકટ સંયોગમાં આવેલા એટલા કે કેના ઉપર? કે એક પરમાણુમાં પણ એકત્વ એ આખા લોકાલોકમાં. કારણ કે દ્રષ્ટિનું શું સ્વરૂપ છે? એ અપૂર્ણને ગ્રહણ ન કરે, પૂર્ણને, અખંડને, અભેદને. ભલે એમના વિષયો બધા પલટતા છે પણ એનો વિષય એવો છે કે એક પૂર્ણને ગ્રહણ કરે. જેવી રીતે રૂચિ આપણે દ્રષ્ટાંત લઈએ, લાડવા કેટલા ભાવે? કેટલા લાડવા? 2 કે 3? હવે જો કે હવે ખવાતા જ નહીં હોય જો કે, પણ છતાં એક માની લઈએ, કેટલા ભાવે? જેટલી ભૂખ હોય એટલે ભાવે. ભાવે કેટલા? ભાવવામાં અમર્યાદ છે, ખાવાની મર્યાદા છે. ભાવવું એટલે ગમવું, રૂચવું. કેટલાની છે? જેટલા હશે એટલા બધાની. ખાવાની શક્તિ કેટલી છે? મર્યાદ. કારણ કે રૂચિ, શ્રદ્ધા, દ્રષ્ટિ કેવી હોય છે? બેહદ હોય છે. અમર્યાદિત, કાં તો અંતર્મુખમાં અને કાં તો ભય, જે તરફ ઢળે ત્યાં એનો વિષયનો એ ટુકડા ન કરે, વિષયના ભંગ ન કરે. એ વિષયને કેવી રીતે ગ્રહણ કરે છે? અભેદપણે અખંડપણે એને ગ્રહણ કરે છે. તો અહીંયા દ્રવ્ય દ્રષ્ટિ, જે ગુરુદેવસિંહની સ્તુતિમાં પણ આપણે બોલીએ છીએ, સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ કે પર, નિજ કે પર, નિજ ચૈતન્ય, કોઈ ભેદ નો આપ્યા. અને ક્યારે ક્યારે એ દ્રષ્ટિ ક્યારે હોય છે? સદા, સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય નિરખ. અને પછી નેક્સ્ટ ટર્મ શું થાય? જ્ઞપ્તિમાં શું આવે? દ્રવ્ય ગુણ અને પર્યાય. આવી ગયું? જ્ઞાનમાં શું છે? ત્રણેય છે, પણ દ્રષ્ટિમાં શું છે? એક રૂપ, જે પોતાનો નિર્મળ ચૈતન્ય ભગવાન આત્મા છે. એવું આવા દ્રવ્ય ઉપરની જે દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિનો વિષય કહો, શ્રદ્ધાનો વિષય કહો, શુદ્ધ નયનો વિષય કહો, રૂચિનો કહો, એ બધી વાત એક જ છે. તો એ દ્રવ્ય ઉપર પોતાના એકરૂપ અખંડ અભેદ અપરિણામી પારણામિક, પરિણામી છે, અપરિણામી છે, પારણામિક છે, જે દ્રષ્ટિનો વિષય છે એ કેવો છે? પારણામિક છે કે અપરિણામી છે? પરમ પારણામિક છે કે અપરિણામી છે? બેમાંથી કઈ પ્રશ્ન પૂછવાની છૂટ નથી. શું છે? અરે એ અપરિણામી છે એ જ પરમ પારણામિક. પારણામિક કહેતા નિરપેક્ષ ભાવ છે. જે બાકીના છે બધા કેવા છે? સાપેક્ષ છે. કર્મના ઉદય, ઉપશમ, ક્ષોપશમ અને ક્ષયની સાપેક્ષતા. અને આ પારણામિક ભાવ કેવો છે? નિરપેક્ષ ભાવ છે. અને એમાં પણ જે પર્યાયગત જે પારણામિકપણું છે એનાથી છૂટું પાડવા માટે આ નામ પરમ પારણામિક. ભવ્યત્વ, અભવ્યત્વ અને અશુદ્ધ જીવત્વ, એ ત્રણથી જુદું પાડવા માટે આ નામ શું છે? પરમ પાણ. અને એનું નામ જ સોગાની જે શું પાડ્યું? અપરિણામી તત્વ. તો એ દ્રવ્ય દ્રષ્ટિ એવું વસ્તુનું સ્વરૂપ છે, એની દ્રષ્ટિ થવી તેનું નામ શું કહેવાય છે? સમ્યક દ્રષ્ટિ છે. બીજું હજી કયું લખેલું છે ત્યાં? દર્શન શુદ્ધિથી જ, એ તો આપણે અહીંયા છે જ. હજી બીજું ચોથું કયું છે? ચોથું હજી કયું છે? એટલે ગુરુદેવનું વાક્ય નથી, ગુરુદેવસિંહનું, પણ બીજું કયું વાક્ય છે? મોટા અક્ષરે લખેલું આ દંશણ મૂલ્લો ધમ્મો, કુંદકુંદ આચાર્ય દેવનું એ વાક્ય શેમાં લખેલું છે? અષ્ટાવળમાં પણ શેમાં છે? દર્શન પાવળમાં છે. બે કુંદકુંદ આચાર્ય દેવના ચારિત્ર ખલ્લુ ધમ્મો પ્રવચન સારમાં. અને ચારિત્ર રૂપ જે ધર્મ છે એનું મૂળ કોણ છે? સમ્યક દર્શન. જ્ઞાત દર્શન એટલે સામાન્ય અવલોકન ન લેવું. ત્યાં શું છે? સમ્યક. કોઈને એમ થાય બે કેમ સરખા નામ આપ્યા? સામાન્ય અવલોકનનું નામ પણ શું આપ્યું? દર્શન. અને અહીંયા જે શ્રદ્ધા જે છે એની પરિણતિ એનું નામ એ શું આપ્યું? દર્શન. આવું કેમ હશે? બેનું કામ એક છે. કામ એટલે બે, જેવી રીતે દર્શન શું કામ કરે, કોનો ભેદ પાડે? જળ ચેતનનો, રૂપી અરૂપીનો, બીજો તે પૂછતા જ ન, એટલો તો કંઈક ભેદ પડે કે નહીં? સાવ સ્થૂળ ભેદ, આ જળ ને આ, એટલો તો ભેદ પાડે કે નહીં? જેને બીજી ભાષામાં કહીએ એ કોને ગ્રહણ કરે? દર્શન એટલે સામાન્ય અવલોકન. મહાસત્તાને કોને ગ્રહણ કરે છે? ખાલી છે એટલું ગ્રહણ કરે. અને જે છે અસ્તિત્વ છે, સત્તા છે, એ કેવી છે એવો ભેદ પાડે એનું નામ શું છે? જ્ઞાન છે, જેને અવાંતર સત્તા કહેવાય. તો એ સત્તા માત્ર ને ગ્રહણ કરે છે એ સામાન્ય અવલોકન દર્શન છે, જેમાં જળ ચેતનનો ભેદ નથી. તો પછી તો દ્રવ્ય છે, દ્રવ્યની અંદર ગુણ છે, ગુણની અંદર પર્યાય છે, અને પછી પર્યાયની અંદર હવે શું આવે? કઈ આવે કે હજી આગળ? વિશ્વ છે, વિશ્વની અંદર છ દ્રવ્ય છે, દ્રવ્યની અંદર ગુણો છે, ગુણની પાછી પર્યાય, પછી અવિભાગ પ્રતિષેધ, પછી અવિભાગ પ્રતિષેધ, પછી બસ બસ. અરે નાનામાં નાનો ભાવ એનું નામ અવિભાગ. જેમ નાનામાં નાનો ક્ષેત્ર એ પ્રદેશ છે, નાનામાં નાનો કાળ એ સમય છે, એમ નાનામાં નાનો ભાવ એનું નામ અવિભાગ પ્રતિષેધ છે. તો એવો ભેદ કરે એ તો જ્ઞાનનું કામ છે. તો અહીંયા જેમ શ્રદ્ધા પોતાના વિષયને કેવી રીતે ગ્રહણ કરે છે, જે એમાં છે એનો પણ ભેદ ન હોય, બીજાની વાત તો છે જ નહીં, પણ ગુણ ભેદ પણ એ દ્રષ્ટિનો વિષય બનતા નથી. તો જેમ દ્રષ્ટિ છે શ્રદ્ધા અભેદ ગ્રાહ્ય છે, તો આ સામાન્ય અવલોકન દર્શન પણ કેવું છે, અભેદ ગ્રાહ્ય. તો બેને એક નામથી એ લેમાં છે. તો દંશણ મૂલ્લો ધમ્મો, ધર્મનું મૂળ, ચારિત્ર રૂપ જે ધર્મ છે એનું મૂળ. અને મૂળ કહેતા એટલે શું, જેમ કોઈ કે આ ઝાડ તો સરસ ઉગ્યું છે પણ એનું મૂળ જ નથી, એવું તો બને ને, એમને આકાશમાં ઉગાડ ને. હવે તો ઓલું કરે છે ને, કલમ પેલા કરતા ને, હવે કદાચ કરતા હશે ખબર નઈ, કોઈ ઝાડ ન હોય ને એના પર કલમ ઉભી કરે તો એનું મૂળ ન હોય ને, પછી તો ન હોય ને. અરે ભાઈ એનું નથી ઓલું તો મૂળ હતું ને, નહીં તો એમાંથી એને પોષણ ક્યાંથી મળવાનું છે. તો જેમ મૂળ નથી તો વૃક્ષ ક્યાંથી આવ્યું, એમ અહીંયા સમ્યક દર્શન રૂપી મૂળ છે તો ચારિત્ર રૂપી એ ધર્મ રૂપી વૃક્ષ એને પ્રગટ થવાનું છે. એ રીતે વિચાર કરીએ તો સમ્યક દર્શન ઈ શું છે, મૂળ છે. ચારિત્ર ઈ શું છે, ચારિત્ર શું છે, વૃક્ષ છે. અને એમાં એમાં શું થાય છે, શ્રેણી રૂપી પત્તા ઉગે છે અને એમાં કેવળ નામ ને સિદ્ધ દશા રૂપી ફળ ઉગે છે. પણ મૂળ શું હોવું જોઈએ, સમ્યક દર્શન રૂપી મૂળ હશે તો ચારિત્ર રૂપી વૃક્ષ થશે અને એના ઉપર શ્રેણી રૂપી પછી પત્તા આવશે, એનાથી આગળ લેવું હોય તો કેવળ નામ રૂપી ફૂલ ઉગશે અને તો છેલ્લે અંતે સિદ્ધ દશા રૂપી એ ફળની પ્રાપ્તિ થશે. તો અહીંયા એક ચોથું આપણે જે લઈએ, ત્રણ તો લઈ લીધા, એના ઉપર દર્શન શુદ્ધિથી જ આત્માની સિદ્ધિ. અહીંયા આત્માની સિદ્ધિ એટલે શું છે, આત્માની પ્રાપ્તિ થવાની. સિદ્ધિ એટલે હૈયાતી. સિદ્ધિમાં બે અર્થ હોઈ શકે, અહીંયા આત્મા તો છે જ, હૈયાતી તો છે જ, પણ એની પ્રાપ્તિ પર્યાયમાં ક્યારે થશે કે દર્શન શુદ્ધિ. દર્શન શુદ્ધિ ઇઝ ઇક્વલ ટુ સમ્યકપણું, અને દર્શન એટલે શ્રદ્ધા. શ્રદ્ધાનું જ્યાં સુધી સમ્યકપણું નહીં થાય, શ્રદ્ધામાં જ્યાં સુધી નિર્મલતા નહીં આવે, શ્રદ્ધા જ્યાં સુધી વિપરીતતાથી રહી સમ્યક રૂપે નહીં થાય, ત્યાં સુધી તને આત્માની પર્યાયમાં અનુભૂતિ પ્રાપ્તિ તને ક્યારેય થવાની નથી. આત્માની સિદ્ધિ, આત્માની પહેલું બે લઈએ પ્રાપ્તિ, અને એ આત્માની પ્રાપ્તિ પછી પૂર્ણતા રૂપે સિદ્ધ દશા પણ જો કરવી જોશે તો પહેલું મૂળ ક્યાંથી શરૂ થશે, દર્શન શુદ્ધિથી. અને એટલા માટે આખા સમયસારમાં જોવો તો મૂળ કોની વાત છે, આખા સમયસારમાં કોઈ પણ અધિકાર લ્યો, મિથ્યા દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિ, જ્ઞાની અને અજ્ઞાની બે વિભાગ કરી નાખ્યા. નિયમસારમાં કોની વાત આવતી, કે પોતાના ભાવના માટે, એટલે મુનિરાજના લેવલથી વાત કરી છે. જેમ નિયમસારની 38 ગાથા છે તેમાં શું વાત લીધી, કોની વાત લીધી, એમાં છે ને આત્મા આત્માને ઉપાદે છે એવો શબ્દ આવે છે ને, વિભાવ ગુણ પર્યાયોથી વ્યતિરિક્ત આત્મા આત્માને ઉપાદે છે એવા શબ્દ છે ને, ખ્યાલ થશે થોડું ઘણું. તેમાં આત્મા ને એટલે કોને, કોને કોને, આત્મા એટલે કઈ પર્યાયવંત આત્મા, ચોથા વાળો પાંચમા વાળો મુનિદશામાં કોણ, કે છે તો દરેકને માટે, બહિરાત્માને પણ એને ઉપાદેય કરવો છે, જ્ઞાનીએ તો એને કરી જ લીધો છે અને પરમાત્માને તો છે જ. અને એવું હોવા છતાં સાથે એમાં એમ લીધું કે જે સહજ રૂપ વૈરાગરૂપી મેલના શિખરનો શિખામણ, કોની વાત લીધી, ને તે કોને લાગુ પડી શકે છે, ચોથેથી અને આપણને લાગુ, કેરો નથી એક જુદી વાત છે, બાકી તો આત્મા આત્માને તો ઉપાધિ છે આપણને બધા, અને છતાં ત્યાં કોની વાત લીધી? જ્ઞાનીની પણ ન લીધી, પોતાની વાત લીધી. કારણ કે કોના માટે બનાવ્યું છે? નિજ ભાવના અર્થે બનાવ્યું છે. તો અહીંયા આખું પહેલું ગુરુદેવસિંહના 45-46 વર્ષના પ્રવચનનો એક સાર જો તો આ જ છે, સૌથી પહેલું દર્શન શુદ્ધિ પ્રગટ કર. કદાચ એવું સહનન સંસ્થાન એવું ન હોય, વ્રતાદિ ન થઈ છે, એના માટે તો સહન ને એ બધું હોય ને નિમિત્ત રૂપે બાયમાં, એવું કદાચ ન હોય, વ્રતાદિ ન થઈ શકતા હોય. કદાચ એવું પણ હોય અધિક જ્ઞાનનો ક્ષોભસમ ન હોય, યાદ ન રહેતું હોય, પણ દર્શન શુદ્ધિ તો અવશ્ય કરજે છે. બધાને એવું સ્થિતિ ન હોય કે ઉપવાસ આદિ વ્રત આદિ બધી એમ કરીને આ તો સારું આપણને હવે કઈ નહીં, ગુરુદેવસિંહ એ બધું તો છોડાવ્યું હતું. પરાણે જેને બીજી ભાષામાં શું કહે, લાંઘણ કરીને ના પાડી હતી, બાકી પ્રમાદ કરવાની ક્યારેય નથી કહેતું. ક્યારે પણ એક ગુરુદેવસિંહનું એક જીવન જોવા જેવું છે. રસેન્દ્રિયના સંયમ માટેનું જો જીવન પ્રત્યક્ષપણે જો જોવું હોય, વર્ષોથી એક ધારાએ ડાળ ને એક ધારાએ શાક, કોણ એવું જીવન જીવી શકશે? એક એક જ ધારા, કોઈ સોનગઢમાં બિરાજમાન હોય કે બિહારમાં કે એમાં કાંઈ જ ફરક ન પડે. એ તે નિશ્ચિતપણે શું, નિશ્ચિતપણે એ દૂધીનું શાક એક જ, ચાર જ રોટલી અને આજે ડાળ સારી, ભૂખ વધારે છે તો મારે ડાળ હજી એક જ વાર અને એક જ વાર શાક. કઈ કલ્પના આપણને નથી. અને ગુરુદેવસિંહ તો ઘણી વાર કહેતા કે અત્યારના હજી પણ બે લાડવા ખવાય એટલી શક છે, પણ મર્યાદા સહજપણે એમને ઉણોદરી તપ્તનીય હતું છે. અહીંયા તો આપણને તો શું છે, આડે ઓળું વચ્ચે તો કઈ મર્યાદા, કાંઈ સવારના એક મોડું દૂધ, બે વાર જમવાનું, બીજું કાંઈ. તો એ કોઈ પ્રમાદ સેવવાનો નથી, શક્તિ હોય તો જરૂર કરવું, પણ પરિણામ ટકે ને હંમેશા. એક વ્રત સેના માટે હોય છે? વ્રત સેના માટે હોય છે? પોતાની સાધનાની પરણતીને ટકાવવામાં નિમિત્ત રૂપે ઉતરે. પણ જો એમાં જ આકુતા થયા કરે તો ક્યાં સાધના થવાની? તો એ જીવનમાં એ પ્રકારે સંયમમય જીવન, સાધનામય પરણતિ અને સંયમમય જીવન આત્માર્થીનું લક્ષણ હોવું જોઈએ. સહજપણે આપણું એવું વિકલ્પોની વિષયોની મર્યાદારૂપ સંયમમય જીવન અને સાધનામય પરણતિ એ દરેક આપણે જીવું એ તો હોવું જ એ જોઈએ. તો અહીંયા ફરીથી દર્શન શુદ્ધિ ઉપર, દર્શન, આત્મદર્શન, સમ્યક દર્શન, અને દર્શન એટલે અહીંયા શ્રદ્ધા, પ્રતીતિ, ઓળખાણ, વિશ્વાસ, રૂચિ, ઘણા શબ્દો લઈ શકાય. એની શું થવી જોઈએ? પહેલા શુદ્ધિ. શુદ્ધિ એટલે નિર્મળતા, એની પવિત્રતા અને એનું સમ્યકપણું, યથાર્થપણું, સમીચીનપણું. અને થી જ, જ થી જ, થી એટલે શબ્દ આમ ખબર છે વ્યાકરણમાં, થી થી થકી જ, થી થકી જ સાધન એ હશે તો જ દર્શન શુદ્ધિ થી જ. બીજું કા બોલો, તો એના જેવું છે પેકિંગ લઈ આવી અને વસ્તુ ન હોય તેની શું કિંમત? એમ દેવશાસ્ત્ર ગુરુને માની લીધા, સાત તત્વ માની લીધા, પણ મૂળ એમાંથી શું છે? ક્યાં સુધી લઈ ગયા ટોડરમલજી? એ જ લીધા છે ને, ચાર ક્રમ લીધા છે ને. સૌથી પહેલું શું લીધું છે? દેવશાસ્ત્ર ગુરુ. પછી એના ઉપરથી નવ તત્વ, એના ઉપરથી આગળ સ્વપર ભેદ વિજ્ઞાન, અને અંતે શું છે? સ્વાનુભૂતિ. તો ત્યાં સુધી જો નથી પહોંચ્યા તો ત્યાં સુધી દર્શન શુદ્ધિ થવાની નથી. તો આવી સ્વાનુભૂતિ દર્શન શુદ્ધિ થી જ શું આવ્યું? આ જ શબ્દ શું આવ્યો? બીજો કોઈ જ રસ્તો નથી, ઓનલી એક જ, વન એન્ડ ઓનલી વન, એક જ. તો કોઈને બીજો રસ્તો દેખાતો હોય તો પણ એ આપણે ના પડે, બીજા રસ્તે કોઈ જતા હોય, તમે જ્ઞાન માર્ગે જાઓ, અમે યોગ માર્ગે જાશું, અમે કોઈ બીજા માર્ગે જાઓ. જીવનમાં એટલું વિચારવું, પૂર્ણ જ્ઞાનીની સામે વિપરીત જ્ઞાની વાળા એમ કે મેં બીજો માર્ગ જોયો. જીનવાણીમાં સર્વજ્ઞ કથિત જીનવાણી, ગણધરોએ જેને જ્ઞાન થયું અને આચાર્યોની પરંપરા જે રચાણું, એમ જો એક માર્ગ કે અને આપણે એને માટે કેટલા ગોતી કાઢીએ તો શું છે? સર્વજ્ઞથી અધિક છીએ આપણે, શું છે? જીવનમાં પોતાથી ન થાય તો ખેદ કરવો, પણ વિપરીતતા ન કરવી. એ માર્ગની સાધના નથી થતી એટલો મારો પુરુષાર્થ નથી. એ મારું શું છે? ઓછપ છે મારું, પુરુષાર્થની વિપરીતતા છે. પણ ક્યારે માર્ગમાં વિપરીતતા, માર્ગની વિપરીતતા અનંત કાળે પાછો નિવડો નહીં આવે. જીવનમાં વિરાધનાના ફળથી બહુ ડરવા જેવું છે. એટલે સુધી ન પહોંચાય તો એ દોસ્તો છે જ, પણ એ અલ્પ હશે. પણ વિપરીતતા કરી, વિરાધના કરી, એનું ફળ અત્યંત બુરો. તો દર્શન શુદ્ધિથી જ શું થવાની છે? આત્માની સિદ્ધિ, આત્માની પ્રાપ્તિ, આત્માની એક એક દશાની પ્રાપ્તિ. સમ્યક દર્શન મૂળ છે, એ જ પુરુષાર્થ આગળ વધતા સમ્યક દર્શન, મુનિ દશા, કેવળ જ્ઞાનને એ સિદ્ધ દશા. આ રીતે મૂળ પાયામાં પહેલા આ કરવા યોગ્ય કર્તવ્ય છે. પાંચમા બોલ ઉપર આપણે આવીએ. પહેલો જ પ્રશ્ન છે, ગુરુદેવસી જ આપણને પૂછે. આપણે ક્યાં કોઈને પૂછીએ ગુરુદેવસિંહ કાંડ? એ તો કદાચ ખ્યાલ હશે ને, ગુરુદેવસિંહના દરરોજના જીવનના ક્રમમાં, દરરોજના શું એક જાહેર પ્રોગ્રામ ક્યાં ક્યાં થતા? બે વાર પ્રવચન, અને રાત્રિમાં શું હોય? ચર્ચા. નામ તો બહુ સરસ આપ્યું, શું આપ્યું? તત્વ ચર્ચા અથવા રાત્રિ ચર્ચા, બધું જ હોય. અને સોનગઢમાં જે જૂના હશે કદાચ ખબર હશે રાતના શું થાય. લગભગ ઘણી વાર પ્રશ્ન ન આવે તો ગુરુદેવસિંહ ઘણી વાર શું કહેતા હોય? બે જણને પ્રશ્ન ન થાય. કોને બે ન થાય? એમાં આપણે ક્યાં ઉભા છીએ? આપણી રીતે વિચારી લેવું. તો ગુરુદેવસિંહ પોતે એ પ્રવચન કહે છે. શું કહે છે? ભવ ભ્રમણનો અંત લાવવાનો સાચો ઉપાય શું? ફરીથી જો આ પણ એક ઉપાય તો પછીની વાત, મારે શું કરવું છે પહેલો નિર્ણય. પહેલો શબ્દ કયો છે? ભવ ભ્રમણનો અંત, એ મારે કરવા. આ નાસ્તિ છે, અસ્થિમાં તો શું છે? જ્યાં ભવ જ નથી. સિદ્ધ દશામાં ભવ હોય કે ન હોય? કેમ ન હોય? ના તો બધા જલ્દી સરસ કહીએ છીએ, કેમ સિદ્ધ દશામાં ભવ કેમ ન હોય? ભવ જેનાથી મળે એવો ભાવ જ નથી. ભવ ક્યાંથી મળશે? સિદ્ધ દશા કહેવી છે, અરે અરિયન દશાથી લઈએ, પણ ત્યાં ભવ કેમ નથી? અને એ પણ વિચારવાનું છે કે અરિયન પરમાત્માને શરીર છૂટે છે, એનું નામ શું કહેવાય છે? નિર્વાણ. આપણને શરીર છૂટે છે, મરણ છે, તો એ આપણને ભવ મળવાનો, અને એમને ભવ કેમ નથી મળવાનો? કારણ કે ભવ જેનાથી મળે એવો ભાવ જ એમને. અરે ભવનો અભાવ કરવો છે તો ભવના બીજરૂપ, ભવના કારણરૂપ વિભાવનો અભાવ કરજે. વિભાવનો અભાવ એ જ ભવના અભાવનું કારણ છે. નાસ્તિ અસ્થિમાં તો સ્વભાવનું અવલંબન. તો એ ભવ ભ્રમણનો અંત લાવવાનો, હજી તો આમાં શું કહેવાય? ગુજરાતીમાં શું કહે? વાંધા છે. શું વાંધા? ભગવાન પાસે જઈને શું માગીએ છે? હે ભગવાન, એક સારો મને ભવ આપજો. ભવ રહિત ભગવાન પાસે પણ શેની યાચના કરીએ? શેની માગ? હજી ભવ સારો લાગે છે. અને ભવ સારો લાગે છે તો ભવ રહિત ક્યાં? એ તો ગુરુદેવસિંહને નાની વયથી એક ભણકારા સેના હતા. ભવનો અભાવ, આ ભવ ભવના અભાવ માટે મળ્યો છે ભવ વધારવાને. આખી જ્ઞાનીઓની ઉપાડની ભૂમિકા આ હોય છે. ભજીને ભગવંત ભવંત લહો. કેટલી વર્ષની ઉંમરથી આ પડકાર છે? ભણકારા કેટલા વર્ષની ઉંમર? 16 વર્ષની ઉંમરે મોક્ષ માળામાં, અને એ પણ શેનું? શેમાંથી? ભક્તિ રહસ્ય એમાં કીધું, ભજીને ભગવંત, ભગવાનને ભજીને મને કોઈ સંયોગ નહીં, કોઈ ભવસ નહીં કે કોઈ એની આશા નથી, ભગવાન આપ પૂજની બન્યા છો, આરાધનાને યોગ્ય બન્યા છો, મેં આપને કેમ આરાધ્ય બનાવ્યા છે, કે મારે ભવરહિત થવું છે અને આપ ભવરહિત થયા છો એમ મેં આપને ઓળખ્યા છે, આપ કોઈ સમસણના વૈભવ વાળા છો, આપને હું પૂજ્ય શા માટે માનું છું, કારણ કે 100 ઇન્દ્રો દ્વારા આપ પૂજિત છો, પુણ્યની અધિકતા મને આપને છે, પુણ્યનો છે અધિકતા, પણ એનાથી આપ પૂજ્ય નથી બન્યા, આપ ભવ રહિત થયા છો, પુણ્યનો યોગ છે પણ એનું જોડાણ નથી, તો ભવ રહિત આપ થયા છો, મારે પણ ભવ રહિત થવું છે, તો આપને ભજીને પણ મારે ભવનો અંત, જીવનમાં કંઈક ઉપાડ સાચો કરશો તો આગળ વધશો, મૂળ જેને બીજું શું કહીએ, પાયામાં જ ખામી હોય એ શું થવા, એ મકાન શું થવાનું, એ પડવાનું છે, એ મૂળ પાયામાં આપણી ભાવનામાં ઉપાડમાં જ આખી વિપરીતતા છે, તો એ ભવ ભ્રમણનો અંત, ફરીથી શબ્દ શું છે, ભવ ભ્રમણનો અંત કે ઓછા, થોડા ઓછા, થોડાક ઓછા નહીં, અંત જ, જયારે એક પણ ભાવ નહીં તો કરશું શું પછી, એ તો ન્યામ કેટલો વખત રહેવા, અહીંયા તો કંઈક થોડું એક્ટિવ છે, થોડું કંઈક રાગ નહીં તો દ્વેષ નહીં તો કંઈક જુદું જુદું ફરતું ફરતું કરીએ છીએ ને, ન્યા તો ફરીથી શું આવશે, ખાલી એક રૂપમાં રહીને શું થશે, એક રૂપમાં રહીને શું થશે, અનેકતા રૂચે છે એ દેખાડે છે, અનેક પરિભ્રમણ કરવાના છે, વિવિધતા ગમે છે, અરે એકરૂપ સ્વભાવની એકરૂપ આરાધના કેમ નથી ગમતી, એકરૂપ સ્વભાવ, એકરૂપની આરાધના અને એકાંતમાં, જીવનમાં રાગ એટલી અધિક છે કે રાગ એનો વિષય ગોતતો હોય, એકાંત ક્યાંથી મળશે, રાગ છે એ ક્યાં લઈ જશે, એના વિષયમાં દુઃખ લઈ જાય છે, એકાંત નહીં મળે, તો પહેલો પાયો ભવ ભ્રમણનો અંત લાવવાનો સાચો ઉપાય શો છે, તો એમાંથી ગુરુદેવસિંહ એની વાત આગળ લે છે કે ભૂતકાળમાં આપણે અનંતવાર દ્રવ સ્વયંથી ગ્રહજે દોલતરામજીએ 6 ઢાળામાં કીધું, એના જ બીજા શબ્દો જશે, જે દ્રવ સ્વયં છે ગ્રીવેક પાયો ફેર પીછો બેઠકો, આપણે લીધું તું બે વાક્ય ગુરુદેવસિંહ નાના હતા પાલેજમાં ત્યારે બે વાક્ય હતા એમાંનું આ એક, દ્રવ્ય સ્વયં છે ક્યાં પહોંચ્યો, 9મી ગ્રહેક સુધી, ને તો જઈ પણ ન શકે, 12મા ચોખ્ખા દ્રવલિંગ ન પાડ્યા હોય તો 9મી ગ્રહેક જઈ પણ ન શકે, એ શુકલેશાના પરિણામો ત્યારે તો જાય, અને બીજું કેવડી આગળ રહી ગયો તેનો વિસ્તાર છે એ પછી આગળ બેસશે.